श्री पूज्यपाद आचार्य देव विरचित ईस्ट ऑफ देश એમાં આપણે 21મા પાને આપણે પહોંચ્યા છીએ. પૂજ્ય ગુરુદેવસિંહનું પ્રવચન તો આગળ ચાલે, એમાં આજે ખાસ કઈ વાત આવી? આપણને ખરેખર બે દ્રવ્યની ભિન્નતા માટેનું આખું પ્રવચન, એમાં ન્યાયથી કેટલી વાત કરી. આપણે જળને જળ તરીકે સ્વીકારતા જ નથી, ચેતનને ચેતન તરીકેની વાત તો દૂર રહી. એમ માને કે જળમાં જાણે કે એનું કોઈ કાર્ય કરવાની શક્તિ જ નથી. કેટલું ન્યાયથી કે વસ્તુ છે કે નહીં, વસ્તુ છે, છે એટલે શું, સત છે કે નહીં, અને સત હોય તો એનું સત્વ હોય કે નહીં. કેટલી સુંદર ન્યાયથી કોઈ પણ સત, સત એટલે હોવા પણ, અસ્થિ, અસ્થિ હોય, સત હોય તેમાં સત પણ હોય કે ન હોય, અને જો એમાં સતપણું છે તો એનું રૂપાંતર, એનું પ્રણમન એ કરે કે તું કરે. તું જો એનું રૂપાંતર કાર્ય કરતો હોય તો એનું સત્વ જ ક્યાં રહ્યું? એનું સત્વ કહો, કેટલા શબ્દ દીધા, સામર્થ કહો, શક્તિ કહો, બળ કહો, એનું પોતે એનું દરેક, ભલે જળ હોય એનાથી આપણે માનીએ જળ એટલે શું, સાવ નબળું, એમાં કઈ કરવાનું નહીં. અરે જળ એટલે જ્ઞાનનો અભાવ, એના સામર્થનો અભાવ નહીં. જળ છે તો પણ એ કેવું છે, અસ્થિરૂપ, સત્વરૂપ, સામર્થરૂપ, શક્તિ તાકાત સ્વભાવથી ભરેલો એક પદાર્થ છે. અને એટલા માટે ખરેખર એ કેવા છે, છેલ્લે સરવાળો શું આપ્યો, ઉપેક્ષણીય છે. ઉપેક્ષા કરવા યોગ્ય છે, અપેક્ષા કરવા યોગ્ય. ફરીથી અપેક્ષા કરવા યોગ્યમાં કઈ બે વાત લીધી, એ મારા માટે લાભકારક છે એવી પણ અપેક્ષા નહીં, એ મને નુકસાન કરનારા છે એવી અપેક્ષા નહીં. ઉપેક્ષણી, ઉપેક્ષા કરવા યોગ્ય એટલે શું, એ મને ક્યારેય લાભ નુકસાન કરનાર છે જ નહીં, એ માત્ર મારા માટે જાણવા લાયક છે. અરે આવો મૂળ પાયો જો હજી તૈયાર થતો નથી તો ઉપરની બધી વાતો જ છે. હજી તો એટલું એકત્વ પણ પડદ્રવ્યમાં પડ્યું, કેટલા દ્રષ્ટાંતો બધે ગુરુદેવસિંહ લીધા છે, બધા એક એક નામ લઈને બધા લીધા ને, મન વચન કાયા તો ખરું, મકાન, સ્ત્રી, પુત્ર, કુટુંબ, પરિવાર, કેટલા બધાના નામ, શું કામ આ બધા આટલા વિસ્તારથી. હર સમય દિવસમાં 24 કલાક આવા બધાના યોગમાં આપણે આવીએ છીએ, અને એ બધા યોગમાં કાં તો ઇષ્ટપણાની કલ્પના, અને કાં તો અને એ પણ એ શું કીધું, એ વાસના જન્ય એ તારી ભ્રમણા છે, તે પોતે ઉભી કરી છે, કોઈ કર્મે તને કરાવી નથી, એ ભ્રમણા તે કરી છે, અને એનાથી જ આ મિથ્યા અભિપ્રાય છે. અને તો વાત લઈ લીધી, જે જેનાથી એકત્વ કરે એમાં લાભ નુકસાન પોતે માયના વગર રહેશે, બાકી એ ભ્રમણા નથી પડદ્રવ્યમાં અને ભ્રમણા નથી સ્વભાવમાં. કોઈનો સ્વભાવ ક્યારે મૂળ વસ્તુ અશુદ્ધ ન હોય, વિપરીત ન હોય, અધૂરી ન હોય. સ્વભાવ કેવું અને એને અધૂરી કેવું, સ્વભાવ કેવો અને એને વિપરીત કેવો, એ ક્યારે હોઈ શકે ને. તો એ સુંદર વાત, બે દ્રવ્યની ભિન્નતાની આખી એ વાત એ છે. એમાં એક પ્રશ્ન પણ આવ્યો ને, પરને પોતાના માને શું વાંધો, પરને પોતાના માને તો શું વાંધો, પર હોય એક બાજુ પર કેવું, ને જો એમાં છે 67 પાને છે, 67 પેજ, એમાં મુમુક શું પ્રશ્ન, પરને મારવા માનવામાં શું વાંધો, બરોબર છે, વાંધો નહીં ને, પરને મારા એટલે પોતાના માનવામાં શું વાંધો, શું વાંધો એમાં, શું છે, કઈ નહીં ને, છે જ નહીં તો તમે બધા માનો છો, અમે અમારો છે એને શું, પહેલું તો એક શું કે છે એને પર, અને પાછું શું કેવું પોતાનું, બે પ્રશ્ન ક્યાં આવે? બે વિપરીતતા થઈને કોન્ટ્રાડિક્ટ કર્યું ને પોતાના વિરોધાભાસ સ્ટેટમેન્ટમાં, એક બાજુ શું કેવું પર અને પાછું શું કેવું મારા, બે વાત જ ક્યાં બેસે છે? આ વાત બહુ ઇઝી લાગે છે, આપણા ઉપર બહુ જ ઘટિત થાય છે. બોલવામાં કહીએ છીએ પર અને અભિપ્રાયમાં માનીએ છીએ પોતાનું. આ આપણી પોતાની વિપરીતતાની વાત છે, બીજા કોઈની વાત નથી. તત્વ અભ્યાસી થોડું થઈ ગયા છીએ નહી, ધારણા કરી રાખી છે, શબ્દો બદલી ગયા છે, વિકલ્પ કદાચ બદલી ગયો હશે, અભિપ્રાય એવો ને એવો ઉભો છે. શરીરને પર બહુ જ બોલતા આપણને બધાને આવડી ગયું છે, અંદર અભિપ્રાયમાં શું પડ્યું છે? જીવનમાં આ બધી જ વાત, અને ખાસ ગુરુદેવ એ માટે આ વાત બહુ જ વિષય લીધો છે. એક આત્મા કેવો લીધો આકા, હું આત્મા જ્ઞાન આનંદ સ્વરૂપ છું, બે મુખ્ય વાત ચાલે છે ને આત્માની. જ્યાં વાત આવે કેમ આ બે વાત લીધી, જ્ઞાન અને આનંદ, એ બે મુખ્ય સુકામ વાત. બહુ જ વિષય ઘણો લીધો છે માતાજ, એકદમ ઘૂંટાઈ ઘૂંટાઈ ને આમ ફાસ્ટ ફ્લોઈંગ, આમ ગુરુદેવ નું કેવું છે ફાસ્ટ. બે માં ફરીથી, મારું જ્ઞાન મારામાં છે, મારો આનંદ મારામાં છે, મારું જ્ઞાન પરમા પણ નથી અને મારો આનંદ પરમા. કેમ આ વાત શા માટે? જ્ઞાન ને આનંદ ઉપર શું કામ વજન મૂકે? આનંદ આપણું પ્રયોજન છે અને જ્ઞાન એનું સાધન છે. આપણું બધાનું પ્રયોજન શું છે? આનંદ. આનંદ કહો, સુખ કહો, શાંતિ કહો, અકસાયપણું કહો, એ આપણા બધાનું શું છે? પ્રયોજન. અને એનું સાધન કોણ છે? જ્ઞાન છે. તો આપણે બે સેમાં માન્યું છે, કાં તો પરમા છે અને અથવા તો પરને લઈને છે. એનાથી જુદું આખું જ્ઞાન અને આનંદ એ તારો પોતાનો સ્વભાવ, સ્વભાવ તારો પોતાનું એ અસ્તિત્વ ભાવ છે, અને એનું કારણ પણ તારામાં જ છે. તે સુંદર રીતે વાત આખી અને દ્રષ્ટાંત પતિ છેલ્લા પણ, જેને એ કલ્પનાથી અનુકૂળ કહેતો એને જ કલ્પનાથી હવે શું તું મને દુઃખ પહોંચાડે છે ને? ચિંતા આવી ગઈ, 5 લાખ આપ્યા છે અને ક્યાંક બીજાને ખબર પડી. હવે જ્યાં ચિંતે એનો ઉપયોગ બીજે રહે તો એને એ જ વિષય શું લાગે છે? દુઃખમય. તું દુઃખ છોડી દે, ઝેર રૂપ લાગે. જે વસ્તુ તો ખરેખર વસ્તુ સુખરૂપ હતી અને અત્યારના વસ્તુ દુઃખરૂપ છે, કે આપણી એક કલ્પના હતી. પર પદાર્થો જે છે તે જ છે, કલ્પના એ સુખરૂપ અને કલ્પના એ દુઃખરૂપ. એ આપણી પોતાની એ વિભ્રમ જનિત, અજ્ઞાન જનિત આ એક ભ્રમણા છે, અને ભ્રમણાથી જ પરિભ્રમણ છે. અજ્ઞાનતાએ શું ઉભું કર્યું છે? ભ્રમણા. અને ભ્રમણાથી શું થઈ રહ્યું છે? પરિભ્રમણ થયું. એ સુંદર વિષય ચાલે છે. આપણે થોડુંક હવે લઈએ 21મા પાના ઉપર. એમાં હવે એ પ્રશ્ન થાય છે જે એમાં છે, એ પહેલા પેરેગ્રાફમાં નીચેથી ચોથી લાઈન, શુદ્ધ ભાવથી પર્યાયથી એને સારા નિમિત્ત મળશે અને એટલે મુક્તિ થઈ જશે. તો વચ્ચે વળી વ્રતનું નિમિત્ત મળવું, અશુભ ટાળવું, વ્રત સમિતિ એવા ભાવ કરતા એવું કષ્ટ શું કામ કરવું અમારે? તમે એમ કીધું આત્મા પોતાના જ પુરુષાર્થથી મુક્તિ પામશે, તો વ્રત આદિ પાળવા ને કષ્ટ એવું શું કામ લેવું? એવું શું જરૂર છે? કારણ કે અમને મોક્ષ તો શેનાથી થવાનો છે? પોતાના સ્વયંના પુરુષાર્થથી. અને ત્યારે બાયમાં નિમિત્ત તો બધું મળી રહેશે. આવ્યું તું ને બે દ્રવ ક્ષેત્ર કાળ ભાવ, તો અમારે આ બધું એનું શું છે? તેનો ઉત્તર હવે આપણને આમાં એ ત્રીજામાં દેવું છે. એમાં એક ગુરુદેવ એના પછીના પેરેગ્રાફમાં કહે છે, છેલ્લેથી બીજા પેરેગ્રાફમાં સમાધાનનું છે ને ત્રીજી લાઈન, સમ્યક દ્રષ્ટિ આત્મભાન વાળો નરકમાં જાય એ બને નહીં, એને હોય જ નહીં. શું શબ્દ છે? એ તો છઠ્ઠામાં આવે છે ને, આવી પર્યાયમાં જાય જ નહીં. સમ્યક દર્શન થઈ ગયું છે, એક વિચારવા જેવું. સમ્યક દર્શન થયું છે એનો અર્થ શું થયો? એકત્વ છીટું છે, પરણમન છીટું નથી. પરણમનમાં પણ ન હોય રાગાદી ભાવ,
તો એ કયો પુરુષાર્થ હશે? ચારિત્ર નો. અને એકત્વ છૂટે એ કયો પુરુષાર્થ છે? શ્રદ્ધાનો. સમ્યક દર્શન થતા શું થયું છે? શ્રદ્ધાનો પુરુષાર્થ છે, ચારિત્ર નો હજી પૂરો નથી થયો, શરૂઆત થઈ ગઈ છે. એક અનંતાનુબંધી કસાય નો અભાવ કરે એટલો ચારિત્ર નો પુરુષાર્થ થયો, પણ હજી રાગનું પ્રણમન જ ન હોય એટલો પુરુષાર્થ તો નથી. તો એ રાગનું પ્રણમન તો છે, પણ એ રાગ હવે એટલો મર્યાદિત થઈ ગયો છે કે એને નરકની પર્યાયમાં ન જાય, બીજે ક્યાં ન જાય? સ્ત્રી પર્યાયમાં, નપુસક પણામાં, દેવ પર્યાયમાં પણ ક્યાં ન જાય? જ્યોતિષી, ભવનવાસી અને વ્યંતર એમાં પણ ન જાય. ક્યાં માત્ર જાય? ક્યાં? અને નિયમ છે કે મનુષ્ય સમ્યક દ્રષ્ટિ આયુષ પૂર્ણ થતા વૈમાનિકમાં જાય. નરકમાં હોય તો ત્યાંથી ક્યાં આવે? મનુષ્ય પર્યાયમાં જ આવે. તિર્યંચ હોય તો ક્યાં જાય? સ્વર્ગમાં જ જાય. કદાચ પેલું આયુષ બંધાઈ ગયું હોય તો મનુષ્ય સમ્યક દ્રષ્ટિ છે, આયુષ પેલા બંધાણું મનુષ્યનું, સમ્યક દર્શન પામે બહુ ભૂમિનો મનુષ્ય થશે. એવી જ રીતે તિર્યંચનું આયુષ બંધાણું સમ્યક દર્શન થયું, તિર્યંચ ભોગભૂમિમાં જશે. આ એકત્વ છૂટી ગયું તો પણ એની સાથે પરિણામોની એટલી મર્યાદા થઈ ગઈ કે એ મર્યાદાની બહાર અશુભ રાગ પણ નહીં થાય. અને એ ફરીથી નિયમ, સમ્યક દ્રષ્ટિ હોય, ગ્રસ્ત દશામાં હોય, ચક્રવર્તી હોય, છ ખંડનું રાજ વૈભવ હોય, એના આગલા ભાવનું આયુષ બંધાશે. ક્યાં વખતે? શુભ ભાવ વખતે, અશુભ ભાવ વખતે નહીં. આ એક બંધન થાય, સમ્યક દર્શનનો પ્રભાવ એમ નથી કેવું, પણ સમ્યક દર્શન થતા એના પરિણામોની શું આવી છે? એક મર્યાદામાં. અને એ જ કામ છે, શ્રદ્ધાના પ્રણમન વગર, શ્રદ્ધાના સમ્યક પ્રણમન વગર કસાયની બેહદતા છે. અને શ્રદ્ધાના સમ્યક પ્રણમે જ્યાં એકત્વ તોડી નાખ્યું એ કસાયની મર્યાદા આવી ગઈ. અને મર્યાદિત કસાય છે એ ચારિત્રના પુરુષાર્થ દ્વારા અભાવ થાય છે. શ્રદ્ધાના પુરુષાર્થ દ્વારા અમર્યાદિત કસાય કેવો થઈ જાય છે? અમર્યાદિત વિભાવ રાગ મર્યાદિત થઈ જાય છે. અને ચારિત્રના પુરુષાર્થથી એ મર્યાદિત રાગનો શું થઈ જાય છે? તો એ સમ્યક દ્રષ્ટિ કે આત્માના, જો ઘણો આ બધું સિદ્ધાંતો બધા શેના છે? કર્ણાનુયોગના સેજે આ નિયમો છે કે શ્રદ્ધાની પણતીએ શું કામ કર્યું? પોતાના અનંત ગુણમય જે સ્વભાવની વિરાધના હતી, અનંત ગુણમય, અનંત સામર્થ્યમય પોતાના સ્વરૂપ સ્વભાવની વિરાધના હતી, અનંત કસાય બેહદ ફાટી જતું. અને એટલા માટે નામ શું છે? અનંતાનુબંધી કસાય. અને જ્યાં એ અનંત ગુણમય સ્વભાવનો સ્વીકાર થયો, એનો સત્કાર થયો, આદર થયો, તો એ અનંત વિરાધના હતી હવે શેમાં થઈ? આરાધનામાં. પણ અનંત વિરાધના ગઈ તો અનંત જે કસાય હતો એ પણ હવે મર્યાદિત, અને સ્વભાવની હવે એ આરાધના થઈ. તો એ સમ્યક દ્રષ્ટિ આત્માના ભાન વાળો. સમ્યક દ્રષ્ટિ એટલે શું છે? 21માં પાને બીજો પેરેગ્રાફ એની નીચેથી થઈ, સમ્યક દ્રષ્ટિ આત્માના ભાન વાળો નરકમાં જાય એ બને નહીં. કોઈને એમ થાય શ્રેણીક રાજા તો ગયા છે, સાથે ક્યુ લઈ ગયા છે? ક્ષાયિક. તો ક્ષાયિક વાળા પણ પેલી નરકમાં ગયા. ભાઈ પેલી આયુષ બંધાઈ ગયું હતું. અને નિયમ છે ગતિ બદલે નહીં, ગતિમાં જે એનો રસ હોય, કાળ હોય, એ ઓછો વધતો થઈ શકે, પણ ગતિ બદલાણી, એ ગતિ થાય એ ક્યારે બદલાય નહીં. તો જે સાતમી નરક હતો એની પહેલી નરક, અને જે કેટલો કાળ હતો 33 સાગર એનો કેટલા થયો? 84,000. તો એ રસમાં કાળમાં એને ઓછું વધતું થાય, પણ ગતિ બંધાણી એમાં ફરક ન પડે. તો એ વાત છે, પણ એની અહીંયા એ ગણતરી એ નથી. ચલો નીચે 21માં પાને જ નીચેથી ત્રીજી લાઈન, અવ્રતના કાળમાં સમ્યક દ્રષ્ટિને જેટલી શુદ્ધિ છે એના કરતા જ્યારે વ્રતના પરિણામ હોય ત્યારે એને અંદરમાં શુદ્ધિની વૃદ્ધિ હોય અને એની અહીંયા મુખ્યતા ન ગણતા. અહીંયા ખાલી એટલી વાત શું છે, ત્રીજા શ્લોકમાં વ્રતનું પરિણામ એટલે એનું ફળ સ્વર્ગ છે એની અહીં વાત કહેવામાં આવે. જો આખો દ્રષ્ટાંત એક આપશે આચાર્ય, કે બે જણા હતા એ જતા હતા, હવે એક નગરની નજીક આવ્યા, એમાં એક ત્રીજો જણ એને જોડાવવાનો હતો. હવે જ્યાં સુધી નગરમાંથી ના આવે ત્યાં સુધી બેને શું કરવાનું હતું, રાહ જોવાની હતી, વેઇટ કરવા, રાહ જોવાની. તો એક જણ શું ક્યાં ઉભો છે, તડકામાં, અને એક જણ ક્યાં ઉભો છે, છાયા. ફરક અહીંયા શું દેખાડવો છે, કે ત્રીજો ન આવે ત્યાં સુધી રાતો જોવાની છે. તો તડકામાં ઉભો રે એના કરતા એ છાયામાં એટલું જ એ કરવું છે, બીજો એનો કાંઈ છે તો બે રોકાણા છે. એવી જ રીતે એ તો દ્રષ્ટાંત, સિદ્ધાંતમાં શું છે, ત્રીજો કોણ, શુદ્ધ ઉપયોગ. શુદ્ધ ઉપયોગ જે ન થાય ત્યાં સુધી એને શું આવવાનો છે, વિકલ્પ, રાગ, કસાય ઉભો થવાનો છે. તો એ પ્રશ્ન છે, એ કસાય થાય, રાગ થાય, એ તીવ્ર હોય કે મંદ હોય, તો કે એ ભૂમિકામાં એ મંદ હોય છે. એટલી જ વાત એમાં, પણ અટક્યા છે તો શું છે, બે અટક્યા છે, શુભ રાગો કે શુભ, અટક્યા તો ત્યાં જ છે, શુદ્ધ ઉપયોગ નથી. એમ અહીંયા આખી વાત શું છે, અને સાથે શું અંદરમાં છે, ખરેખર જો વિચાર કરીએ કે છાયડે ઉભો છે એટલે વ્રતમાં, અને જો એ વ્રતમાં હોય તો સમ્યક દર્શનથી આગળ એ ભૂમિકા હોય છે. કારણ કે જો છે ને અવ્રતના કાળમાં સમ્યક દ્રષ્ટિની જેટલી શુદ્ધિ છે એના કરતા વ્રતના પરિણામ, વ્રતના પરિણામ આવે તો શું થશે, દેશ વ્રત હશે તો પંચમમાં આવી જશે અને મહાવ્રત હશે તો મુનિદશામાં. તો એ વાત અહીંયા મુખ્યતાથી લેવી નથી. અહીંયા તો મુખ્યતા લેવી છે કે શુદ્ધોપયોગની દશા ન હોય ત્યારે એના માટે બે ઓપ્શન છે, શુભ અને કા અશુભ. અને એમાંથી શુભમાં હોય તો છાયણ ઉભા જેવું છે, અશુભમાં છે તો એ તડકે, બસ એટલી વાત એ સમજાય. અને પછી તો એ વ્રતના પરિણામમાં સ્વર્ગમાં જશે, પછી એ વાત આવે ને સ્વર્ગમાં કેવું સુખ છે એના જેવું, આ એના પછીની ગાથા, અરે સ્વર્ગમાં સુખ છે એ પણ તારી વાસના ધન્ય છે, એ કોઈ ન્યા નથી સુખ. અને એ તો બહુ જ ગુરદેશી ઘૂંટાવી ઘૂંટાવીને લીધું છે, પરદ્રવ્યથી નથી સુખ અને પરદ્રવ્યથી નથી દુઃખ, એટલું તો નિશ્ચિત કરવું જ પડશે. અને આટલો પણ એક અભિપ્રાયની જો દળતા થઈ તો સમજી લેવું કે પરદ્રવ્ય તરફથી વૃત્તિ પાછી પડ્યા વગર, એકત્વ છીટા વગર રહેશે ને. પરદ્રવ્ય મને લાભ કરનાર, નુકસાન કરનાર, ઉપકારક અપકારક એ કોઈ છે જ નહીં. તો અહીંયા આખું એ વાત છે કે વ્રતમાં ઉભો છે એનું ફળ સ્વર્ગમાં છે, અવ્રત છે તો એને ત્યાં નરકાદી છે, એ વાત આખી અહીંયા લેવી છે. જો એ ત્રીજા શ્લોકની અંદર છે. હવે 23મા પાના ઉપર પહોંચીએ આપણે, ત્રીજો શ્લોક છે 23મા. કુનકુન આચાર્ય પણ 25મા શ્લોકમાં કહ્યું છે, મેળો શબ્દ 23મા પેજ ઉપર ત્રીજી જે ગાથા છે એના નીચે. અહીંયા 25મો શ્લોક એક કોણ હશે ની વાત ચાલે છે, મોક્ષ પાવડ. ઓલામાં 21મો હતો એવો, 25મો છે અહીંયા. એ બેનો સરખામણી કરે છે કે કુનકુન આચાર્યદેવ જે વાત કરી છે એ જ અહીંયા પૂછપાદ આચાર્યદેવ એ આપણને વાત કરે છે. એમાં જો એ જ પાના ઉપર નીચેની બે લાઈન, વ્રતના પરિણામથી એને સ્વર્ગ મળે છે અને અશુભથી શુભની વિશેષતા વ્યવહારથી બતાવવાની આ વ્યાખ્યા છે. જો આખો આ ત્રીજા શ્લોકનો સાર દેખાડો, શું દેખાડો, અશુભથી શુભની વિશેષતા કઈ અપેક્ષા છે, વ્યવહારથી બતાવવાની વાત કરી છે. ખરેખર તો પુણ્ય અને પાપ બે કેવા છે, અટકાવનારા છે, બંધનરૂપ જ છે. પણ અહીંયા આખી એક ભૂમિકા છે, શુદ્ધોપયોગની દશા એ નથી તો એ અવ્રત કરતા એ વ્રતમાં હોય છે, એટલી જ વાત છે. અને વ્રતમાં નિયમથી આવે છે તો શુદ્ધિની એને વૃદ્ધિ થાય. પણ અહીંયા એક ભૂમિકાની આખી વાત વ્યવહારથી એ દેખાડવા માટે એને વાત કરી છે, જેમાં છે ને કે વ્રત અને તપ એ સ્વર્ગ હોતા એ વહ શ્રેષ્ઠ હે. વ્રત અને તપથી આ એક આખી વ્યવહારથી એક સરખામણી કરી છે. સ્વચ્છતા એ જીવ અશુભમાં ન જાય એના માટે આ વાત છે. જો એના માટે ખુલાસો છે 24મા પાના ઉપર પાછળ છે, એનો પહેલો જ પેરેગ્રાફ. આત્મા સચ્ચિદાનંદ નિર્માણાનંદ ની દ્રષ્ટિ અને અનુભવ વિના જે વ્રત આદિના પરિણામ કરે એને આત્માનો લાભ કાંઈ નથી. શબ્દ શું છે? સ્વર્ગાદી મળે જાઓ એમાં તો પણ એમાં કાંઈ જ લાભ નથી. એ અત્યારના એને જરા ઠીક કહે છે, પછી તો કહેશે એ વાસનાનું દુઃખ છે. તને સ્વર્ગમાં સુખ છે એ તો અપેક્ષાથી કહ્યું છે, બાકી ત્યાં સુખની ભ્રમણા છે, ત્યાં કઈ સુખ ભૂખ છે નહીં. છે શબ્દો. જો આ અહીંયા વાત દેખાડે પછી એનો તરત જ નિષેધ કરે છે. આ તો એક આવા પરિણામનું ફળ શું છે એ બતાવવા માટે બેની એક વાત એ કરી છે કે સાધના પૂર્ણતા ન થાય ત્યારે અશુભની જગ્યાએ શુભમાં હોય એક વાત કરીને એના ફળમાં સ્વર્ગ મળે છે, પણ સ્વર્ગમાં સુખ છે નહીં. ફરીને નક્કી કરી લેવું છે, સંયોગથી મને સુખ કે દુઃખ નથી, મારું જ્ઞાન મારું સુખ મારામાં જ ભરેલું છે. મારે જેનું પ્રયોજન છે અને પ્રયોજનનું જે સાધન છે એ બંને મારામાં છે. પ્રયોજન આનંદ એ પણ મારામાં છે અને એનું સાધન એવું જ્ઞાન પણ મારા. આખી જગતના પર પદાર્થોથી શું થઈ જશે? ઉપેક્ષા. જે ગુરુદેવ શીખે ને પરથી ખસ સ્વમાં વસ, આ એની આખી પરથી ખસવાની. અને એક વાત ફરી ફરીને પર આટલું સાંભળવા છતાં પણ સાંભળવાથી આગળ યાદ રાખવા છતાં પણ ધારી રાખવા છતાં પણ ચિંતન મનન કરવા છતાં પણ એ કેમ વૈરમુક્તાથી વૃત્તિ પાછી કેમ નથી ફરતી? કેમ નથી ફરતી? અભિપ્રાયમાં કાંઈ જ ફેર નથી પડ્યો. આ કેનું કર્યું છે? પેલાના જમાનામાં કદાચ ખબર છે મૂંઢિયું ગુમડું થતું, નહીં સાંભળ્યું હોય કદાચ. મૂંઢિયું ગુમડું કેવું થાય? અંદરમાં પસ હોય અને બહારથી આમ થોડીક શું આવે, સ્કીન આવી જાય રૂઝ જેવું લાગે, પણ અંદરમાં શું હોય? પસ હોય. આપણને શું લાગે? ક્યોર થઈ ગયો. ક્યોર નથી, હજી અંદરમાં સડો રહેલો છે. એમ ઉપરથી આપણને શું લાગે છે? તત્વની ખબર પડી ગઈ છે, ખ્યાલ આવી ગયો છે, નક્કી થઈ ગયું છે. અંદર અભિપ્રાય હજી મચક આપતો નથી આ જીવનમાં. એના માટે વારે વારે અહીંયા એ લખ્યું તો એ વ્રતાદિથી સ્વર્ગ આદિ મળે છે પણ એ તો વાસનાથી તને એમાં સુખ લાગે છે. સ્વર્ગમાં સુખ કહીએ તો અપેક્ષાથી એ વાત કર્યું છે. અને એનો જડજો એમાં છે, એક તડકે ઉભો ને એક છાંયે, અને ત્રીજો કોણ છે? શુદ્ધોપયોગ. એનો જે એમાં છે 24મા પાને, આત્મામાં શુદ્ધ ઉપયોગ થાય ત્યારે જ મુક્તિ થાય. મેળો વાક્ય ફરીથી શબ્દ શું વાપરો છે? શુદ્ધોપયોગ લીધું, ખાલી સમ્યક દર્શન નહીં, પણતી પણ નહીં. શું લીધું છે? કેમ શુદ્ધોપયોગ લીધું? છેલ્લી જે આખી ધારા છે ને શ્રેણીની, ત્યારે શું હશે? શુદ્ધોપયોગ. એ પેલા શું હશે? ચારિત્રની પણતી. એ પેલા શું હશે? સમ્યક દર્શનનું પણું. પણ અંતિમ જે છે, જે આખો જેને કે લાસ્ટ સ્ટેજ જે મળું હોય છે ને, આઉટર સ્પેસમાં મોકલે તો રોકેટ હોય છે, એને શું છે? એને ફાયર કરવાના શું હોય છે? સ્ટેજ હોય છે ને, એમ લાસ્ટ સ્ટેજ હોય છે ને, એનું ફોર્સ એવું હોય છે કે ગ્રેવિટીમાંથી ક્યાં લઈ જાય છે? આઉટરમાં. એમ શરૂઆત ભલે, મૂળ ક્યાંથી શરૂઆત થશે? જેમ ઝાડ હોય એની મૂળ ક્યાંથી શરૂઆત થશે? એનું મૂળ છે, એનાથી શું થાય છે? અંકુરો. અંકુરામાંથી શું થાય છે? એનો એ છોડમાં પેલા થડ થાય, બ્રાન્ચ થાય, પછી પાંદડા, ફૂલ ને ફળ, એવી પ્રોસેસ છે. એમ અહીંયા પેલું શરૂઆત શેનાથી છે? સમ્યક દર્શન, પછી ચારિત્રની પણતી અને શુદ્ધોપયોગ. તો અંતિમ શું છે? કે આત્મામાં શુદ્ધોપયોગ થાય. આ પણ શુદ્ધોપયોગ કેવી જાતનો? કેવી જાતનો શુદ્ધોપયોગ? ક્ષપક શ્રેણીનો શુદ્ધોપયોગ. જે એક વાર થયો પાછા ફરવાનો અપ્રતિહત ભાવનો શુદ્ધોપયોગ તો ચોથે ગુણસ્થાન થી શરૂ થઈ જાય છે. આ શુદ્ધોપયોગ કયો છે? અંતિમ શ્રેણીનો શુક્લ ધ્યાનની ધારા જે છેલ્લી પ્રગટ થાય એવો ત્યારે જ મુક્તિ થાય, ત્યારે એની ચારિત્ર દશા થાય, એ વિના મુક્તિ થાય નહીં. આવ્યું? સમ્યક દર્શન તો છે જ, પણ અંતે ક્યાં પહોંચવું પડશે? ગુરુદેવ સીતે એના માટે લેતા તીર્થંકર જેવા હોય એને થોડો અપવાદ હોય ને છૂટ હોય કે નહીં, એને ઘરમાં બેસીને પણ કેવળ જ્ઞાન થઈ જાય એટલી થોડી. તીર્થંકર છે એ જગતના જીવોને માર્ગ દેખાડવા માટે જે પધાર્યા છે તારણહાર તરીકે, તો એને છૂટ હોય કે નહીં? એ ગ્રસ્ત દશામાં હશે તો પણ મુનિ દશા નહીં લે, અને છેલ્લી ધારા શુદ્ધોપયોગની નહીં આવે તો એ મુક્તિ નહીં થાય. પણ એ હવે આ એક નિયમ, હવે એ શુદ્ધોપયોગની પ્રાપ્તિનો જ્યાં સુધી એને કારણ ના આવે ત્યાં સુધી શું હોય આ એની વાત છે. અંતે તો શું ક્યાં પહોંચવાનું છે એ શુદ્ધોપયોગની ધારા, પણ એ જ્યાં સુધી નથી ત્યાં સુધી શું હોય? તો કે એ તડકામાં છે એના કરતા ક્યાં હોય? છાયામાં. તો ત્યાં સુધી સમ્યક દ્રષ્ટિને શુભ ભાવ હોય તો એ સ્વર્ગની છાયામાં બેઠો એમ કહેવામાં આવે છે, અશુભ ભાવમાં હોય તો દુઃખના સ્થાનમાં ઉભો છે એમ કહેવા. આખો ફરક શું પાડો? અહીંયા કોઈ છાયામાં ઉભો છે એટલે વહેલો મોક્ષે જશે ને અથવા થશે એવું કાંઈ અહીંયા સિદ્ધ કરવું નથી. આ તો શુદ્ધોપયોગની છેલ્લી ધારા, એ નથી ત્યાં સુધી વિકલ્પ આવવાનો જ. કારણ કે શુદ્ધોપયોગ નથી એનો અર્થ શું છે? સવિકલ્પ દશા છે, અને સવિકલ્પ દશામાં વિકલ્પ તો ઉભો થાય, તો એ વિકલ્પમાં શું હોય એની આખી એ વાત આપણને છે. જો ફરીથી એ જ વાતને એ 24માં પાને નીચેની 3 લાઈન, શુદ્ધોપયોગ વિના આત્માને ચારિત્રને શાંતિને મોક્ષ 3 કામમાં નથી છે શબ્દ. જો આ જેમ સમ્યક દર્શનની મહિમા છે એમ આ પણ એક દશા છે. શુદ્ધોપયોગ વિના આત્માને ચારિત્રને શાંતિ એ પૂર્વક મોક્ષ ક્યારેય થવાનું નથી. તો આ રીતે એ શું સિદ્ધ કરવું છે કે જો અશુભમાં રહ્યા કરશે લાસ્ટ લાઈન, તેને પ્રતિકૂળ સ્થાનમાં અવતરવું પડશે, અને શુભ ભાવમાં રહે તેમાં પુણ્ય સ્થાનમાં સ્વર્ગ આદિમાં જાય. અને એટલો ખાલી વ્યવહારે 25માં પાને પાપ કરતા પુણ્યના સ્થાનમાં ફેર વ્યવહારે પાડવાની આ વાત બતાવે છે. એ ભૂમિકામાં આવો એક પ્રકાર હોય છે બેનું અહીંયા એ કરાવે છે. બાકી કઈ પાપ કરતા પુણ્ય સારું છે એમ કરીને પાપમાં એવું કેમ ન હોય? પાપ છોડીને પુણ્ય કરો એવું કેમ શાસ્ત્રમાં બતાવવાનું નહીં હોય? અરે એવું તો અનંત કાળથી આપણે જીનવાણીમાં જે કરીએ છીએ એ કરવાનું દેખાય. સ્કૂલમાં શું હોય છે? જે આપણે શીખેલું એને શીખડાવવા માટે હોય છે ને સ્કૂલ. શેના માટે હોય છે? કે નવું શીખવા માટે. એમ અહીંયા આપણી જે મિથ્યા અભિપ્રાય છે એનાથી રહીત શું સત્ય છે એ દેખાડવા માટે આપણને. બાકી એટલું તો સમજવું, નરકના જેટલા ભવ કર્યા છે એના કરતા સ્વર્ગના વધારે કર્યા. કેટલા ગુણા? અસંખ્ય ગુણા અનંત. એ એક નરકનો, અસંખ્ય સ્વર્ગનો. હવે વિચાર કરવો છે સ્વર્ગમાં ગયા શું, પાપ કરીને કે પુન કરીને? તો એનો અર્થ શું થયું? પાપ છોડીને પુણ્ય કરતા તો આવડું છે, પણ બેને છોડીને વિતરાગતા કરતા નથી આવ્યું. કસાયની તારતમ્યતામાં છીએ, કસાયના અભાવમાં નથી. તારતમ્યતા તો કહે ને ઇન્ટેન્સિટી ઓછી વધારે આપણને એમાં આપણે અટક્યા છીએ, એ તો આવડે છે આપણને તીવ્રતામાંથી મંદતામાં. પણ એનું એકત્વ છોડવાનો જે પુરુષાર્થ એ ક્યારેય એ કર્યો નથી. તો આ રીતે વ્યવહારથી 25માં પાને પેલો પેરાગ્રાફ, બહારની અમુક સગવડતાની અપેક્ષાએ નરકના દુઃખ કરતા સુખની વ્યાખ્યા અહીંયા વ્યવહારે કરી છે. જો અમુક સગવડતાની અપેક્ષાની આખી આ વાત એમાં લીધી છે. અને એ રીતે એ જ પેજમાં એક પેરેગ્રાફ છોડીને દુસરા વ્રતો કો ન પાલના હુઆ એમાં એ પેરેગ્રાફમાં નીચેથી ત્રીજી ચોથી લાઈન, પાંચમા ગુણસ્થાને બે કસાયનો અભાવ છે અને આવું પાંચમું ગુણસ્થાન કઈ ગતિમાં હોઈ શકે? કઈ ગતિમાં હોઈ શકે? મનુષ્ય અને તિર્યંજ વિચાર કરવા જેવું છે. તિર્યંજ કદાચ દેડકો પણ હોય બાય શરીરથી, અને છતાં આ પાંચમું ગુણસ્થાન છે તો સર્વાર સિદ્ધિના દેવ કરતા પણ એની શાંતિ વધારે છે, એને શ્રાવક કહેવાય. ફરીથી સુસિદ્ધ કરે છે. સર્વાર સિદ્ધિની દેવની તો ખબર છે દરેકને કે કેટલા સ્વાર સિદ્ધિમાં કેટલી વાર જઈ શકાય, વધારે વધારે કેટલી વાર જઈ શકાય, કેટલી વાર જવાય? ત્રસ પર્યાયમાંથી સર્વાર સિદ્ધિમાં કેટલી વાર જઈ શકાય? એક જ વાર. એટલે એક ત્રસ પર્યાય વખતે એક જ વાર, પછી બીજી વાર મળે ત્યારે નહીં. 2000 સાગરનો છે ને ત્રસ પર્યાયનો કાળ, વધારે વધારે એમાં કેટલી વાર જઈ શકાય? એક વાર જઈ શકાય ને, પછી બીજી વાર 2000 સાગરનો જયારે આવશે ત્યારે. એકાવ તારી છે, ત્રણ જ્ઞાન છે જેને તત્વ ચર્ચા સિવાય બીજું, અને છતાં પણ તિર્યંચ છે. ત્રણ જ્ઞાન હોય પણ નહીં, ખાલી મતિશ્રુત હોય. ક્ષોપસમમાં સાત તત્વના નામ પણ ના આવડતા, અને છતાં એના કરતા આ શું સૂચવે છે? શું આ માર્ગ આખો સાધનાનો છે, કોઈ વિકલ્પનો, ધારણા જ્ઞાનનો, ક્ષોપસમનો, ચર્ચાનો પણ વિષય નથી. એ તો તત્વમાં અંદર જવાતું નથી. તો સાધર્મી સાથે ચર્ચા હોય, સત્સંગ હોય, એ જુદી વાત છે. બાકી ચર્ચા કરીને પણ અનુભવ થઈ જશે કે આગળ વધારશે. 33 સાગરની ચર્ચા પણ એક ગુણસ્થાન વધારી ન શકે. ચોથામાંથી પાંચમાં એક કંઈક કંઈક કલ્પના આવે છે, અરે એની સામે તો આપણે તો થોડું ઘણું કર્યું છે ને, માની તો લઈએ છીએ મેં શું કર્યું, અને આ રીતે શું થશે, આગળ વધારશે ને? નહીં તો કરીએ શું? ચલો તમે એમ કે ચલો ચર્ચાથી કાંઈ નહીં થાય તો અમારે શું કરવું? ચલો ઓલ્ટરનેટિવ આપો, શું કરવું? એક બાજુ તો કેવું, ચર્ચા, સત્સંગ, ચિંતન, મનન, આખી પદ્ધતિ શું છે? વિકલ્પનો કાળ હો પણ વિકલ્પનું એકત્વ ન હો. તત્વ ચર્ચા, ચિંતન, મનન એ શેનો કાળ છે? પણ તે વખતે બળ કોનું હોવું જોઈએ, વિકલ્પનું કે તે વખતે જ્ઞાનના નિર્ણયનું? વિકલ્પના કાળ બે ધારા એને છે, વિકલ્પ રાગ પણ છે અને સાથે કોણ કામ કરે છે? જ્ઞાન. નિર્ણય જ્ઞાન કરે છે, વિકલ્પનો કાળ છે. એમાં જેને જ્ઞાનનું બળ વધે છે આગળ વધશે, નહી તો ત્યાં ને ત્યાં. તો કાળ તો એ જ રહેવાનો છે, પણ એમાં આખું પ્રયોજન એ વિતરાગતાનું, આત્મ પ્રાપ્તિનું, રૂચિનું બળ વધવું જોઈએ. તો એ આખી અહીંયા વાત આપણને કરે છે. તો એ પંચમ ગુણસ્થાનમાં પણ શાંતિ વધારે છે. અને એક એનો સરસ દ્રષ્ટાંત ગુરુદેવજી 25મા પાને લાસ્ટ લાઈન, સ્વર્ગમાં ક્લેશ છે. ક્લેશ છે એટલે શું છે? ઝઘડો છે. તો શું? આકુતા છે, દુઃખ છે. ત્યાં ક્યાંય પણ આત્માની વિતરાગતા, અનાકુરતા, શાંતિ પણ નથી. એ પુણ્યના ફળમાં પણ શું છે? હવે દ્રષ્ટાંત, જેમ ઘી હોય ને, ઘી શું કામ કરે છે? શીતળતાનું કામ કરે ને. ગરમી ચડી હોય તો ઘી ઘસે છે કે ને? પેલા જમાના હતો ને, તો ઘી શેનું કામ કરે છે? શીતળતા આપવાનું. પણ એ જ ઘી અગ્નિના સંગમાં જો ઊનું થયું તો એ ઉષ્ણતા દજાડશે. શું છે? એમ શુભ રાગ છે એ પણ તને શું કરશે? ક્લેશ અપાવશે. તો એ અહીંયા જેમ ઉના ઘી છાંટે એ એક અગ્નિને બાળે, અને એક ઊનું ઘી છાંટે તો બે બાળવાના છે. અગ્નિ પણ બાળે અને શીતળ પણ ગરમ કરેલું ઘી એ પણ શું કરવાનું? બાળવાનું. એમ અશુભ પરિણામ, પાપના તીવ્ર, હિંસા, જૂઠું, ચોરીના પરિણામ એ તો તને બાળવાના છે જ, પણ જેમ ગરમ કરેલું ઘી એમ કસાઈની મંદતા રૂપના એ પરિણામ છે એ પણ તને બાળવાના જ છે. એમાં કાંઈ આખું કે બીજું કાંઈ થવાનું નથી. આ રીતે આપણને એક વાત કરી છે અને એનો જ વિસ્તાર પછી એનો આખો નિષેધ રૂપે આગળ આપણને વાત આવશે. હવે એની આગળ 27માં પાને વાંચીએ, નીચેથી જે બીજો પેરેગ્રાફ, સમ્યક દર્શનમાં આગળ શુદ્ધતા વધતા એને વ્રતના પરિણામ આવે ખરા હોય ખરા, પણ આ ન હોય તો એકલા વ્રતના પરિણામ શું કરે? શું કીધું? હવે શેની વાત લીધી? નિશ્ચયપૂર્વકનો વ્યવહાર, એકલા નહીં વાત નથી. સમ્યક દર્શનમાં આગળ વધતા એટલે ગુણસ્થાન આગળ વધે તો શું આવશે? દેશવ્રતના પરિણામ, 12 અણુવ્રતના પરિણામ આવે ખરા હોય ખરા, અને પણ આ ન હોય તો, આ ન હોય તો એટલે સમ્યક દર્શન નહીં હોય તો એકલા વ્રતના પરિણામ શું કહેવાય? એને સહકારી નિમિત્ત પણ એને ન કહેવાય. સહકારી નિમિત્ત, રાજા સાથે એના અનુચર હોય તો શું કહેવાશે? આ રાજા આવ્યા. પણ એકલો જ અનુચર એટલે નોકર નીકળે તો કઈ રાજા છે આવ્યો એમ નહીં કહેવાય. રાજા સાથે એનો રસાલો હોય તો બધાને આંગળી ચીંધીને શું કહેવાય? કોણ આવે છે? રાજા આવે છે. એ ડબ્બીની અંદર હીરો રહેલો છે તો એ ડબ્બીને આંગળી ચીંધીને શું કહેવાશે? હીરાની ડબ્બી. પણ હીરો જ નથી, ખાલી ખુલ્લી ડબ્બી જ પડી છે, એને શેની કહેશું આપણે? પન્નાની ડબ્બી કે માણેકની કે હીરાની, શેની કહેશું આપ? એમ અહીંયા મુખ્યતા એ શુભ રાગને પણ એને સહકારી ની, સહકારી ખબર છે? સહચર કહો, સહકારી. સહકારી એટલે સાથે સાથે રહેનારા. એ ક્યારે કહેવાય? કે સમ્યક દર્શન સહી છે ત્યારે. જો પુણ્યને સહકારી કહ્યું હતું ને, તેનો આત્મા પોતાના શુદ્ધ સ્વરૂપ નિરિકલ્પ, એનો આનંદની નિરિકલ્પ દ્રષ્ટિના અનુભવની ભક્તિ વિના. શબ્દ શું હોય ફરો? ભક્તિ. ભક્તિ કઈ હોય? ભક્તિ કેવી રીતે થાય? સ્વર બોલીને થાય કે મૌનપણે થાય? ભક્તિ શેનેથી થાય? મૌનપણે થાય કે વચનથી થાય? બે પણે થાય. અહીંયા કે છે એ ભક્તિ જ નથી. ભાવ એટલે શુભ રાગ પણ નહીં. અહીંયા એક આખી ભક્તિ કઈ કીધી? અનુભવની ભક્તિ. શું છે? નિયમ સારમાં એક આખો કયો અધિકાર છે? પરમ ભક્તિ અધિકાર. કયો અધિકાર છે? એમાં શું મૌનપણાની હશે કે મ્યુઝિક સાથેની, સંગીત સાથેની ભક્તિની હશે? કઈ છે? ભક્તિ એટલે ભજન, અને ભજન એટલે પરણમન. રત્નત્રય રૂપે પરણમન કરવું એ જ સાચી ભક્તિ કહેવામાં આવે છે. તો એ અહીંયા કે જો પોતાના શુદ્ધ સ્વરૂપ નિર્વિકલ્પ આનંદ, એની નિરિકલ્પ દ્રષ્ટિ અને એ અનુભવ ભક્તિ. શું આવી ગયું? શું આવી ગયું? એમાં દર્શનના ચારિત્ર, એના વિના એકલા વ્રત તો નિમિત સહકારી પણ કહેવામાં આવતા નથી. એને મોક્ષ માર્ગનો વ્યવહાર પણ કહેવામાં આવતો એ નથી. જો 28માં પાને ઉપરથી ચોથી લાઈન, મૂળ કરવાનું તો આ છે. આ બધી વાત કરીને હવે કઈ કરવા જેવું શું છે? શું કરવા જેવું છે? પુણ્ય કે પાપ? તડકામાં રહેવું કે છાયામાં રહેવું? શું કરવા જેવું છે? અંદર આનંદ, જ્ઞાનાનંદ ભગવાન આત્મામાં લીન દ્રષ્ટિ, જ્ઞાનમાં નિર્વિકારી શુદ્ધિ, આનંદની વૃદ્ધિ કરવી, એ જ કરવાનું છે. આવી ગયું? આ બધી જ વાત આવી, પણ સાથે સરવાળો શું છે? જ્ઞાનાનંદ ભગવાન આત્મામાં, ફરીથી જ્ઞાન ને આનંદ વારે વારે જ આવશે. કારણ કે બે કેવા છે? અવિનાભાવી છે. જ્ઞાન વિના આનંદ નહીં, આનંદ વિના જ્ઞાન નહીં. તો એમાં શું કરવું છે? ત્રણેય આવી ગયા. કોણ? લીન દ્રષ્ટિ અને જ્ઞાન. કોણ આવી ગયા ત્રણ? શ્રદ્ધા, જ્ઞાન ને ચારિત્ર. દ્રષ્ટિમાં શ્રદ્ધા છે, જ્ઞાન અને લીનતામાં કોણ છે? પછી શું લીધું? નિર્વિકારી શુદ્ધિ અને આનંદ નિવૃત્તિ, એ બે શું આવ્યા? સંવર ને નિજરા, નિરીકાર શુદ્ધિ ઈસુ આવ્યું સંવર, અને એની વૃદ્ધિ શું આવ્યું, જો બધી જે વાત આ એજ કરવા, એ જ જીવનમાં કરવા જેવું છે. રત્નત્રય કહો, સંવર નિજરા કહો, એજ કરવા જેવું છે. પછી એનાથી આગળ એક છે, એક લાઈન છોડીને, આત્માનું રાગ. રાગ કરવા જેવો છે કે નથી કરવા જેવો? નથી કરવા જેવો ને. અહીંયા તો નવો એક રાગ કાઢ્યો, અમે તો એક રાગ સમજતા હતા. કયો રાગ સમજતા હતા? પાપનો રાગ. બીજો કયો સમજતા હતા? પુણ્યનો રાગ. હવે આ ત્રીજો કયો આવ્યો? આત્મ અનુરાગ. આત્માને અનુસરીને એ કરવા જેવું. રાગ એટલે રૂચિથી કરવા જેવું છે, છે શબ્દ. અનુરાગ એટલે આત્મા ભગવાન શુદ્ધ ચિદાનંદ પ્રભુતિ, અનુરાગ એટલે એની એકાગ્રતાથી એને અનુસરી, આત્માની અનુસરીને પ્રણમન કરવું, આત્માની એકાગ્રતા કરવી છે. આ એ તારે કરવા જેવું છે. પરના લક્ષે ન તો શુભરાગ કરવા જેવો છે અને ન તો અશુભ રાગ. બે રાગ કરવા જેવા નથી, પણ કોનો અનુરાગ કરવા જેવો છે? આત્માની અંતર એકાગ્રતા, એ અનુરાગ એ કરવા જેવું છે. હવે એનાથી આગળ એક પ્રશ્ન આગળ આવે છે, 28મા પાને, અર્થાત સુખાર્થી સાધારણ જન, એની બીજી લાઈન. વ્રતથી શું મળે? સ્વર્ગનું સુખ મળે, અને ત્યાં પછી આનંદ મારે, છાયામાં રહે છે. તો આત્માની ભક્તિ, એનો અર્થ શુદ્ધ આનંદ કનની દ્રષ્ટિનો અનુભવ કરશે કોણ? શું કહે છે? આ તો તમે સલું દેખાડી દીધું, છાયામાં ઉભો છે એ શું કરે છે? આનંદ કરે છે. એનાથી આગળ સ્વર્ગમાં જશે ને મોક્ષમાં જશે. તો અમારે કઈ આત્માનો અનુભવ કરવો ને પુરુષાર્થ કરવો ને રત્નત્રય, એનું કઈ જો સુખાર્થી સાધારણ જન, અને સાધારણ જન એટલે મિથ્યા દ્રષ્ટિ, એમને એટલે ઓલું ના સમજવું. તો પછી અમારે તો કઈ બધું કરવાનું જ ન રહ્યું, અમને તો શુભ ભાવથી શું થશે, આખું કામ થશે. એવું જે વાત હોય તો એની અહીંયા વાત સમજાવશે આપણને આગળ. એમાં થોડો ગુરદેશી ખુલાસો 29 પાને કરે છે, સમાધાન છે ને એની બીજી લાઈન. શુભ ભાવ અશુભથી બચવા હોય છે. જો આખું શું છે? એનાથી ધર્મ થાય છે માનવા માટે નહીં. એનું એક દ્રષ્ટાંત પણ એક સરસ આપે છે ટોડરમલજી. જેમ આપણે વનસ્પતિ કાયની હિંસા કરીએ છીએ કે નથી કરતા? કરીએ છીએ, બરોબર છે. તો આપણે કંદમૂળ આદિ છે એમાં કરીએ છીએ કે નથી કરતા? તો શું કરીએ છીએ? જે પ્રત્યેક છે, જેમાં અલ્પ જીવો છે, એનો એનો અર્થ શું થયો? અનંત હિંસા કાય જીવોની એ નથી, અને અલ્પ હિંસા થાય એવું વનસ, પણ એનાથી ધર્મ થશે એવું માનતા ન. શું છે? ઓલું એક છોડીએ છીએ, એક કરીએ છીએ, પણ કેવી રીતે? એનાથી હિત થશે એવું માની કે નહીં, કે એટલું છૂટે એવો પણ આપણી દશા નથી, એવો ખેદ છે. કંદમૂળ આદિ મોટું પાપ લાગે એ તો અભક્ષ છોડ્યું છે, અને એકેન્દ્રિય આદિના જે પ્રત્યેક છે એનું આપણે ભક્ષણ કરીએ, પણ એનાથી કાંઈ આપણે ધર્મ માનતા નથી. મેં કાંઈ આગળ સારું કહ્યું એનો પણ શું હોય છે? આપણને ખેદ હોય છે. એવી જ રીતે અશુભથી શેમાં છીએ? શુભમાં, પણ એનાથી ધર્મ કે સંતોષ, એનો પણ શું હોય છે? કે એ પણ છૂટીને શુદ્ધોપયોગમાં. પણ બે છે એ ન હોય એમ પણ નહીં, અને છે એટલે એમાં અટકી જવું છે એમ પણ નહીં. તો એ વાત ટોડર મંજે લખ્યું કે સ્થૂળ પાપ એટલે મોટા પાપને છોડીને અલ્પમાં, પણ એનાથી એ કઈ ધર્મ છે કે કરવા જેવું છે એવો અભિપ્રાય એ નથી. તે મોટા પાપથી બચવા માટેનું એક છે. એમ અહીંયા પણ શુભ ભાવ શેના માટે છે? અશુભથી બચવા છે. એને અશુભથી બચવા શુભ ભાવ છે. એને અહીં ઉપદેશમાં શું કીધું છે? કે નરકના પાપના પરિણામ કરતા આવા શુભ પરિણામ હોય તો એ ઠીક એમ કહેવામાં આવે છે. જો આ ઉપદેશ પદ્ધતિ છે, મોટા પાપથી બચીને અલ્પમાં જવાનું એમ કહેવા, પણ એકલું ત્યાં વજન કોઈ આપી દે, શું એનો અર્થ કર્યો? એકલું ત્યાં, એટલે ત્યાં પુણ્યની જ અધિકતા કોઈ કરી લે અને આત્મા આખો રહી જાય. શું રહી ગયો? તો પાપને છોડીને પુણ્યમાં જો અધિકતા થઈ ગઈ તો શું થશે? આખો આત્મા કરવા જેવો એ રહી જશે તને. તો એકલું ત્યાં વજન, એટલે ટોટલી એને પુણ્ય કરવામાં જો અટકી ગયો તો કોણ ચુકાઈ જશે? આત્મા આખો. બહુ વિચારવા જેવું છે. જેમ થોડું લાભ કરવા જતા ટોટલી નુકસાન જાય નહીં, થોડું વ્યાજ વધારવા માટે મૂકું અને મૂડી જ તે કોણ પસંદ કરતું હશે? નહીં, અત્યારના તો બધું ચાલે ને ભાઈ તું ઓછું વ્યાજ આપજે, પણ મારી મૂડી કેવી રહેવી જોઈએ? સલામત રહેવી જોઈએ. એમ અહીંયા પાપ છોડીને પુણ્યની જો અધિક કરવા જાશું તો શું આખો રહી જશે? આખો આત્મા રહી જશે. અને તો થઈ રહ્યું, કરવાનું તો એ છે, એ તો રહી જશે. જો શું શબ્દ વાપરું? કરવાનું તો જે છે આત્માને, એ તો એ રહી જશે. વ્રતના સુખાર્થી એમ માનશે કે વ્રત પાળો ને સ્વર્ગમાં જશો અને પછી ત્યાં રહેશું. હળવે હળવે ભવિષ્યમાં શું થઈ જશે? ધર્મ થઈ જશે. તો એનું અહીંયા નથી જો આ અભિપ્રાય થયો, ભૂમિકા દેખાડ્યું, પણ હંમેશા એનાથી આગળ વધશું ને ધર્મ થઈ જશે એવું નથી. તો આ રીતે એના પછીનો પેરેગ્રાફમાં ત્રીજી લાઈન, બે વાત છે. કઈ બે વાત છે? જો ફરીથી શું ચાલે છે આ વિષય? ઇસ્ટોપ દેશમાં એ ભૂમિકાની વાત કરે છે અને છતાં અભિપ્રાયમાં એનો નિષેધ રાખજે, એ વાત લાવે છે. જો આખી આપણને ક્યાંય અટકવા નથી દેતા. ભૂમિકા પ્રમાણે દેખાડ્યું કે સુદોપયોગ વિતરાગી દશામાં નથી રહેતો તો વિકલ્પ આવશે એનું દેખાડ્યું, પણ એની અધિકતા એ તો બે વાત છે. શું બે વાત છે? આગળ વાંચીએ. વ્રતના પરિણામ અશુભ કરતા ઠીક છે, એ પણ નિર્થક નથી અપેક્ષાએ, પણ આત્માની અંતરમાં શુદ્ધ શ્રદ્ધા આનંદ દાદા રસ્તાનો અનુભવ એ અયુક્ત નથી. એ અયુક્ત નથી એટલે એ નથી કરવા જેવું એમ પણ નથી. ઓલું કરવાનું કીધું એટલે આત્માનો અનુભવ નહીં કરતો એવું પણ કેવું નથી. એ ભૂમિકામાં દેખાડ્યું, પણ આના ભોગે નહીં. આત્માનો કેવો આત્મા છે? ફરીથી શુદ્ધ શ્રદ્ધા આનંદ કન જ્ઞાતા દ્રષ્ટાનો અનુભવ એ યુક્ત નથી. યુક્ત છે એટલે કે ખરેખર તો એ જ કરવા જેવું તો એ છે, પણ સાથે આ ભૂમિકામાં ઓલી વાત જે વ્રતના પરિણામ અશુભ કરતા ઠીક એટલી મર્યાદિત, બાકી ખરેખર તો અનુભવ છે એ જ કરવા જેવું છે. જો આત્મભક્તિ એની પછી લાઈન છે ને, એનો અર્થ નિશ્ચય સમ્યક દર્શન. આત્મ આવી નવી આવી, અમે તો ખાલી કઈ ભક્તિ જાણતા હતા? દેવશાસ્ત્ર ગુરુની ભક્તિ હોય, પંચ પરમેષ્ઠીની હોય. હવે આત્મભક્તિ એટલે શું? બધું આત્મામાં જ હોય બધું. આત્માનું દર્શન, આત્માનું જ્ઞાન, આત્માની રમણતા, શું છે? બધું જ આત્મામાં હોય, બીજે ક્યાંય ન હોય. આ જ પ્રશ્ન દેખાડે છે કે આત્માની ખરેખર એને ઓળખાણ થઈ જ નથી. અરે, તારા અસ્તિત્વ સિવાય તારું બીજે શું હોઈ શકે? અને બીજું હશે તો તને મળશે નહીં કોઈ દી. મારું હશે એ મને મળ્યા વગર રહેશે નહીં, અને બીજે હશે એ મને કોઈ દી. તો મારામાં જે નહીં હોય તો એ મળવાનું નથી. અરે, એકવાર પૂર્ણ તત્વનો પૂર્ણ વિશ્વાસ તો લાવીએ આપણે. ગુરુદેવજી કઈ કડી ગાતા, લાઈન કઈ ગાતા? પ્રભુ મેરે તો સબ વાતે પૂરા, પરકી આસ કહા કરે પ્રીતમ, એ કીણ વાતે અધૂરા. આ ગુરુદેવજીને બહુ જ ગમતી. ગુરુદેવ પોત એ કદાચ ખબર હશે કોઈને, ગુરુદેવજી સાથે એક બીજા જીવરાજજી મહારાજ કરીને રહેતા હતા. એમની તબિયત બહુ સારી ન રહી અને બહુ ક્ષોભસો નહીં, તો ગુરુદેવજી એને આટલું લખીને કીધું હતું, પોતે આટલું તમારે ચિંતનમાં રાખવાનું. શું યાદ? પ્રભુ મેરે તું સબ વાતે પૂરા. જીવનમાં એક પૂર્ણ તત્વનો વિશ્વાસ એ પૂર્ણતા તરફ લઈ જશે આપણને. પણ પોતાની અધુરાશ માની છે, પરમાં કંઈક અધિકતા માની છે અને એટલા માટે પર તરફની આખી વૃત્તિ એ જાય છે. તો આત્માની ભક્તિ એટલે કે સમ્યક દર્શન, એના પછીમાં ચલાય અંતર એકાગ્રતાની ભક્તિ એ જ આનંદ, એ નિશ્ચય સમ્યક દર્શન. અંતર આત્માનું જ્ઞાન એ નિશ્ચય જ્ઞાન, અને આત્મામાં લીનતા એ વિતરાગતા એ તે નિશ્ચય, અને એનું નામ જ આત્મભક્તિ. જો ત્રણેય લઈ લીધા આત્મભક્તિમાં શ્રદ્ધા જ્ઞાન ને ચારિત્ર. તો આ રીતે જો નીચે છે બે પ્રકાર ભક્તિના, એક વ્યવહાર ભક્તિ અને નિશ્ચય ભક્તિ. આપણે કઈ ભક્તિ કરીએ છીએ બે માંથી? ફરીથી આમાં બે લખી, એમાંથી કમસે કમ એક તો કરીએ છીએ. કમસે કમ કઈ કરીએ છીએ? આટલી બધી હોંશથી કરીએ, બધું નવી ભક્તિ કરીએ ને એકદમ એકાગ્રતાથી કરીએ તો એ વ્યવહાર તો કહેવાય નહીં. નિશ્ચય વગરનો એ વ્યવહાર હોતો જ નથી. તો આ રીતે એ ચોથો શ્લોક છે એમાં વિષય. હવે આચાર્ય દેવ આપણને કહે છે કે જે આત્માનો મોક્ષનો પુરુષાર્થ કરે છે એના માટે સ્વર્ગ તો સહેલું સહેજે જ મળશે. એના માટે એમાં મમતા કરીને એ વ્રતાદિ કરશે એમ નહીં. જે વાત આપણને ફરીથી શું લીધું, શુદ્ધોપયોગ ન થાય ત્યાં સુધી શું છે? છાયામાં અને તડકામાં. તો છાયામાં શેના માટે રહેવું છે? કે ના, મને એનાથી સ્વર્ગ મળે ને એવું. અરે મોક્ષનો પુરુષાર્થ કરે છે એવું તો એને સહેજે, શું ગુજરાતીમાં કહીએ, મફતમાં મળો. હીરો લેવા જાય છે, એક બહુ વિચારો છે. હીરો લેવા જયારે જતા હશું ત્યારે વિકલ્પ આવતો હશે ને, મને વેપારી ડબ્બી આપશે કે નહીં, એવો ક્યારેક વિકલ્પ તો આવ્યો હશે કે નહીં. અને વેપારી પણ એમ કહેશે હું હીરા સાથે તમને એક ડબ્બી ફ્રી આપીશ નહી. કોણ બે માંથી કોને એવું હશે? અને એક વિચારવા જેવું છે, જે હીરાની ડબ્બીની માગણી કરે સમજ હોય હીરો લેવા નહીં આવ્યો હોય. સહજમાં એટલું તો જગતમાં પણ સ્વીકારે છે. તો અહીંયા જ્યાં પૂર્ણતાનો પુરુષાર્થ જાગ્રત થાય છે તો અધુરાશમાં આવા વિકલ્પો સેજે થઈ જાય કે બાયમાં સાધનાને અનુકૂળ નિમિત્તો સેજે મળે એવા પુણ્યના ભાવ તો સેજે થઈ જાય છે. અને એનો દ્રષ્ટાંત પૂર્વક એ આપણને ચોથા શ્લોકમાં એ વાત કરશે કે જે મોટું વજન લઈને 100 કોષ સુધી ચાલે ને અલ્પ વજન લઈને 1/2 કોષ જતા કા એને થવાનો. આ રીતે સિદ્ધ કરતા પણ જાય છે અને એનો પક્ષ છોડાવતા જાય. ફરીથી શું બે કામ? સમયસારમાં પુન પાપ અધિકાર છે ને, એમાં શું છોડાયું છે? પાપ છોડાયું કે પુન છોડાયું? શું છોડાયું? શું પાપ છોડાયો ને, પુણ્ય નથી છોડાયું ને, એટલે પુન છોડવા જેવું નથી ને. ફરીથી શું છોડવા જેવું, પુણ્યનો પક્ષ કે પુણ્ય છોડવા જેવું છે? પક્ષ છોડવા જેવું છે, પુણ્ય છોડવા જેવું નથી ને. અરે ચારિત્રની વાત આવશે તો પુણ્ય પણ છોડાવશે. પેલો શ્રદ્ધાનો ચાલે છે તો પેલા પુણ્યનો પક્ષ છોડાવશે. શ્રદ્ધાના વિષયમાં પેલું શું છોડાવશે? પુણ્ય નહીં પેલું છૂટશે, પેલું શું છૂટશે? પુણ્યનો પક્ષ છૂટશે. તો એ વાત એમાં પુણ્યના પક્ષપાતીને ફરીને સમજાવવામાં આવે. શું શબ્દ વાપરો છે? પુણ્ય પાપ અધિકારમાં શું શબ્દ વાપરો? પુણ્યના પક્ષપાતીને. જેમ કર્તા કર્મ અધિકારની છેલ્લી ગાથાઓમાં શું દેખાડ્યું છે? નહીં છોડાવી છે કે નહીં પક્ષ છોડાયો છે. આ આખું પહેલો પાયો છે. શું છે? પક્ષ એ કોને બતાવે છે? શ્રદ્ધાને. પરિણમન છે એ ચારિત્રને. તો આખું જે સમયસાર શ્રદ્ધા પ્રધાન દ્રષ્ટિ પ્રધાન એની વાત એમ અહીંયા પણ ભૂમિકાના રાગને દેખાડે છે પણ એનો પક્ષ છોડાવે છે કે એ પુણ્યના પરિણામ વ્રતના પરિણામ આવશે હોય છે પણ એની તું અધિકતા કરીશ નહીં, તું મોક્ષનો પુરુષાર્થ કરીશ તો આવા પુણ્ય તો તને સેજે મેળા વગર રહેશે જ નહીં. એ આખો ચોથો એ ગાથા છે અને એનો વિસ્તાર છે એ આપણે પછી.
આપણે આ સાંજના પ્રોગ્રામમાં સાંજના 7 થી 8:15 ભક્તિ અને આરતી, 7:45 થી 8:15